છોડો
બાકી ક્યાં બાકી
હલો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીર જંજીરેથી નીકળે આનંદ એ જીવન છે અને જીવન આનંદ માટે છે આનંદની અનુભૂતિ માટે છે તમે આનંદ ગમે ત્યાંથી લ્યો પણ એ આનંદ નિર્દોષ હોવો જોઈએ શિકારી શિકાર કરે છે તેને તેમાં મજા આવે છે પણ જેનો શિકાર થયો હોય તેને પૂછો કે તારી શું હાલત થઈ શિકાર કરનારને મજા આવી પણ શિકાર થયો તેને કેટલી પીડા થઈ તે તેને પૂછો માટે એમ કહ્યું કે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લો તેની ના નથી પણ તે નિર્દોષ હોવો જોઈએ જેમાં કોઈની હાય કે પીડા ન હોય કોઈ દ્વંદ્વ ન હોય કોઈ મૂંઝવણ ન હોય કોઈની આતરડી કકડતી ન હોય આ ક્યારે બને તમને સૌના પ્રત્યે પ્રેમ હોય અને પ્રેમ ત્યારે જ હોય જ્યારે અંતરમાં ધૃણા ન હોય ઘણા લોકો કહેતા હોય છે કે અમને ભગવાનના દર્શન થઈ ગયા છે તે વાત ભગવાન જાણે પણ જેને ભગવાનના દર્શન થયા હોય તેને કોઈ પ્રત્યે ધૃણા ન હોય આ ચાર બાબતો હું જાણું છું તે સાચું હું કરું છું તે જ ખરું ઘરમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે બસ નહીં બોલવાનું મેં કંઈ દીધું તે જ ફાઈનલ એ ઘર કેવું ચાલતું હશે તે તમે જોજો યાદ રાખજો તો પૂર્વધરો પણ દાવો નથી કરતા કે અમે પૂરું પૂરેપૂરું જાણીએ છીએ શાસ્ત્રીય પરિભાષામાં મતિ સ્રોત અવધિ અને મનઃપર્યય જ્ઞાન આ ચાર જ્ઞાન જેમને છે તેમને પણ સર્વજ્ઞ કહ્યા નથી કેવડી કહ્યા નથી પણ છ પદસ્થ કહ્યા છે કેમ કે હજુ દોષો થવાની શક્યતા છે કેવળ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સર્વ દોષોથી મુક્ત થવાય જેને જાણવું છે તેણે સમજણના દ્વાર જ્ઞાનના દ્વાર ખુલ્લા રાખવા પડશે કોઈ તેની સાથે દિલ ખોલીને વાત કરી શકે તેવી અવસ્થા તેણે રાખવી પડશે આ તો એમ કહે છે કે અમે જાણ્યું છે તે જ સાચું અને જેને જાણવું હોય તે અમારી પાસે આવે હું જે કરું છું તે જ સાચું એવું તે માને છે તે પહેલી વાત થઈ
બીજી વાત પોતાની બુદ્ધિએ ધર્મ સંબંધની પરમાર્થવાદની કલ્પના કરવી આ બહુ મોટું પાપ છે જાત જાતની કલ્પનાઓ આપણે બુદ્ધિથી ઊભી કરીએ છીએ એ કોઈ પણ કાળમાં પરમાર્થનું પંથ પામે તે પરમાર્થને એ વ્યવહાર સંબંધ માર્ગ બદલાવશો નહીં ઉન્માર્ગની દેશના આપશો નહીં અને સન્માર્ગનો નાશ કરશો નહીં એ માર્ગ પલટાવશો નહીં તમારી બુદ્ધિ અહંકાર અને કર્તવ્ય ખાતર માર્ગ બદલાવશો નહીં માન સન્માન અને તમારી મોટાઈ ખાતર વિતરાગ પરમાત્માનો કંડારેલો જે માર્ગ છે તે અખંડ માર્ગ ઉપર તમે ક્યારેય જાળા ઉગાડશો નહીં માર્ગને બદલાવવાનો તે સૌથી મોટો અપરાધ છે માટે પરમાર્થ સંબંધી જાત જાતની કલ્પના કરવી નહીં અને માર્ગ જેવો છે તેવો સમજવો ત્રીજી વાત એ કરી હતી કે ઉપરથી સારો દેખાવાનો દોડ કરવો તેને કહેવાય છે માયા પરમ કૃપાળુ દેવે એમ ગાઈ શકે છે કે હું તો દોષ અનંતનું ભાજન શું કરણા આપણે હૃદયથી આવું ગાઈ શકીએ છીએ શક્ય નહીં આપણે તેમને ગાયેલું ગાઈએ પણ અંદરથી માનીએ છીએ કે અમારી ક્વોલિટી જુદી છે સુરદાસજીએ પણ બહુ કરુણાર્ભો ગાયેલું છે
સુરદાસજીએ બહુ કરુણાપૂર્વક ગાયેલું કે મોસમ કોન કુટિલ ખલ ગામ કામી જીન તનુ દિયો ઇનકો બિસરાયો એસો નિમક હરાની મોસમ કોન કુટિલ ખલ ગામ કામી કેટલી વેદના કેટલી અંદરથી પીડા હશે પ્રભુ બીજાની પરંતુ મારા જેવો કોઈ કુટિલ નથી કોઈ ખલ નથી, કોઈ કામી નથી. મારી આંખમાં વિકાર જાગે છે, બીજાને છેતરવાનું મન થઈ જાય છે, હું કોઈનો વિશ્વાસઘાત કરું છું. અને સૌથી મોટી વાત એ છે કે જીન તનુ દિયો ઇનકો વિસરાયો, જેણે મને આ નરદેહ આપ્યો તે તમને જ પ્રભુ હું ભૂલ્યો, પ્રભુ તમારું સ્મરણ ભૂલ્યો. આવો નિમક હરામી કોણ હોય, મારા કરતા તો કૂતરું સારું, એક રોટલો નાખો તો ઓટલે બેસી જાય અને રક્ષણ કરે. ઘર માલિક ઊંઘતો રહે પરંતુ એ જાગતો રહે, એ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે. કટકો રોટલો મળ્યો એટલે એ નિમક હલાલ, હે પ્રભુ એ માનવતે આપ્યો પણ અમે નિમક હરામ થયા. આ વેદના વ્યથા અને અંદરની પીડા છે, પરમાત્માએ આપણને આવું કરવા નથી મોકલ્યા. સાહેબ તમે શુદ્ધ થાઓ, સ્વચ્છ થાઓ, આત્માનું કલ્યાણ કરો, એટલા માટે મોકલ્યા.
બાપે દીકરાને ઉઘરાણી કરવા મોકલ્યો છે અને દીકરો ઉઘરાણી કરવા જાય છે. જેને ત્યાં ગયો તે વ્યવહાર કુશળ માણસ હતો, ખાટલો પાથર્યો, ગાદલું પાથર્યું, ચા પાણી પીડી આપી અને રસોઈ તૈયાર કરાવી, લાડુ દાળ ભાત ભજીયા કરી જમાડ્યો. પછી બે કલાક ઊંઘ્યો અને ઊભો થઈ ચાલતો થયો. ઘેર આવ્યો ત્યારે બાપાએ પૂછ્યું કે ઉઘરાણી કરીને આવ્યો? ના બાપા, એ તો ભૂલી જ ગયો. ત્યારે ત્યાં જઈ કર્યું શું? ચા પીધી, લાડુ દાળ ભાત જમ્યો અને પછી સૂઈ ગયો. બે કલાક આરામ કર્યો. બાપે કહ્યું, તને આટલા માટે મોકલ્યો હતો? તેવી રીતે આ માનવ દેહમાં આવ્યા કે ખાઈ પીને આરામ કરવા જ આવ્યા છીએ કે અહીં પરમાત્માનો ભેટો કરવા આવ્યા છે? પણ આ માનાદી કષાયો તથા બીજા પ્રત્યે ઘૃણા નડે છે. માનાદી શસ્ત્રુ મહા નિજ છંદેને મરાય, કબીરજીએ કહ્યું છે કે જાતે થે પ્રભુ મિલન કો, બીચ મેં બડી લાંબી તલવાર, એક કંચન દુસરી કામિની, ઉસને દિયા માર. આ સંતોની વેદના તો જુઓ, તમને વેદના નથી? કેમ કે તમે તેનાથી આગળ છો. બુરા દેખન કો ચલા તો બુરા ન મિલ્યા કોઈ, અંતર ખોજન દેખ્યા મુજસે બુરા ન કોઈ. આ બધા દોષો કેવી રીતે જશે? જો મારા પ્રયાસે ગયા હોત તો ક્યારના ગયા હોત. આજે પણ દોષો તો છે જ. જરા જાતનું અંતર નિરીક્ષણ બારીકાઈથી કરજો, જરા બારીકાઈથી જોજો કે કેટલા સત્સંગો કર્યા, કેટલી પારાયણો કરી, કેટલી વખત અપૂર્વ અવસર ગાયું, કેટલી વખત વચનામૃત સાંભળ્યું, ચર્ચા કરી અને આનંદ અને એકાંતમાં પણ ગયા. કેટલીક વખત આ બધું બેસીને વાંચ્યું, પણ અંદર જોયો. ઓલી ચાર ચંડાળ ચોકડી જે બેઠી છે તેમાંથી કોઈએ રાજીનામું આપ્યું? એક પણ ઓછો થયો? રાગ દ્વેષ ભર્યો, રાગ દ્વેષ ભર્યો, મોહ વેરી નડ્યો, લોકની રીતમાં ઘણું રાતો, ક્રોધ વશ ગમ ગમ્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, ભમ્યો ભાવ માઈ હું વિષય માતો, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગત માય ટલુ સુગત લીજે.
આવો પોકાર, આવો પોકાર તો કરો કે પ્રભુ મને બચાવો. થાકી કપડાવાળો પોલીસ પાછળ પડે તો ભગવાનને કહો છો કે ભગવાન મને બચાવો. આ ક્રોધ કે માનની બીક લાગે છે, અને ત્યારે કદી એમ કહ્યું કે પ્રભુ મને બચાવો? અનંત વર્ષો ગયા છતાં કસાયો નબળા ન પડ્યા. કેમ નબળા ન પડ્યા? સાહેબ યાદ રાખજો કે માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. પોતાના છંદથી કે પોતાથી માન ક્રોધ દૂર થતા નથી. માનાદી દૂર કરવાની એક રીત છે, એક પદ્ધતિ છે. જેમણે આ કસાયો જીત્યા છે તેમને ખબર છે કે એ કસાયો કેમ જાય. જેઓ માનથી મુક્ત બન્યા છે તેમને માનથી મુક્ત થવાની રીત ખબર છે. તેઓ કહે છે કે જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય, સદગુરુના શરણમાં જવાથી સહેલાઈથી જાય. શબ્દ સમજીને વાપર્યો છે કે પ્રયાસ તો કરવો પડશે, મથામણ કરવી પડશે, પરંતુ અલ્પ એટલે બહુ થોડી, પસીનો ઉતરી જાય એટલી બધી મહેનત નહીં કરવી પડે. અલ્પ પ્રયત્નથી પણ કસાયો જીતી શકાય.
જો સદગુરુ ન હોય, હલો, જો સદગુરુ ન હોય તો એટલે કે જેનું શરણ ન હોય તો ગમે તેટલા પ્રયત્નો કરવાથી પણ અસહ્યો જીતી શકાતા નથી. કારણ શું? સદગુરુનો યોગ જ્યારે થાય છે ત્યારે એ ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે. ઓગ દ્રષ્ટિ એટલે સામાન્ય દ્રષ્ટિ, પ્રવાહની દ્રષ્ટિ, લૌકિક દ્રષ્ટિ, જગતમાં જે ચાલે છે તે ઓગ દ્રષ્ટિ. આપણે ઓગે ઓગે તો ચાલ્યા, એક ઘેટું આગળ ચાલે અને ક્યાંક ખાડો આવે તો તે ઘેટું ખાડામાં પડે, તેની પાછળ બીજું ઘેટું ચાલ્યું તે પણ ખાડામાં પડે, તેની પાછળ ત્રીજું એ પણ ખાડામાં પડ્યું. કોઈ ઘેટું બીજા ઘેટાને પૂછતું નથી ખાડામાં કેમ પડો છો. આ ગાડરિયો પ્રવાસ છે, આમાં જ આપણે મજા આવે છે. જાગૃત થઈ જીવવું આપણને ગમતું નથી. આ જે ગાડરિયો પ્રવાસ તેને કહે છે ઓગ દ્રષ્ટિ. સદગુરુનો યોગ થવાથી જીવ ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિમાં ટ્રાન્સફર થાય છે. અહીં જીવ સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવે છે, તેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. તે વખતે દોષો સહેજે દૂર થાય છે, અહીંથી બહુ જ મહત્વની પ્રક્રિયા આરંભ થાય છે. યોગના બીજા ગ્રહે જીવ જીનવરે શુદ્ધ પ્રાણામો રે, ભાવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુખામો રે. યોગ દ્રષ્ટિ સજ્જાઈની જે એક નાની એક બહુ નાનકડી કરી છે. યોગના 20 બીજો હરિભદ્ર સુરી મહારાજે તેનું યોગ દ્રષ્ટિમાં વર્ણન કર્યું છે કે કોઈ પણ જાતની કામના વગર જીનેશ્વર પરમાત્માના ચરણોમાં નમસ્કાર તથા ભાવાચાર્યના ચરણોમાં નમસ્કાર એ યોગનું બીજ છે. સદગુરુ માટે શાસ્ત્રીય પરિભાષા શબ્દ છે ભાવાચાર્ય. પરમ કૃપાળુ દેવ કહે છે કે આ સદગુરુના શરણમાં જતા આ બધા દોષો અલ્પ પ્રયાસે જશે. હવે નક્કી તમારે કરવાનું છે, શરણે જવું કે ન જવું તે તમારી મરજીની વાત છે.
મનમાં એમ થાય છે કે મારે કસાયોમાંથી મુક્ત બનવું છે તો પહેલા કસાયો અટકવા જોઈએ. આંખમાં ઘણું પડે તો ન અટકે. જ્યારે ડૉક્ટર પાસે જઈને નિર્પણ ભણ બનાવ થયો હોય તો પણ કટકે. કાંટો વાગ્યો હોય તો પણ કટકે. જે કટકે છે તેને આપણે દૂર કર્યા વગર રહી શકતા નથી, તુરત જ ઈલાજ કરીએ છીએ. એમ કસાયો ક્યારે કટકે છે, દૂધને પીડા થાય છે, વ્યથા થાય છે, એમ વિચાર થાય છે કે આટલા વર્ષોથી અમે મંદિરે જઈએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ.
દુઃખ અને પીડા થાય છે, વ્યથા થાય છે,
દુઃખ કે પીડા થાય છે, વ્યથા થાય છે, એમ વિચાર થાય છે કે આટલા વર્ષોથી અમે મંદિરે જઈએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તો આ બધા ક્રોધ અને અહંકારો મારો કેળો મુકતા નથી. તે માટે ક્યારેય આંખમાં આંસુ આવ્યા ખરા? રત્નાકર 25માં સ્પષ્ટપણે કહ્યું છે કે મેં મુક્ત કે મેલ્યું કહ્યું દોષો પુરાયા ગાયને, ને નેત્રને નંદિત કર્યા પરનારીના પલટાઈને. આવો એકરાર રત્નાકુર સુધી મહારાજ કરી શકે, આપણે એવું ન કરી શકીએ. જ્યારે કસાયો ખટકશે ત્યારે આવો એકરાર કરવાની હિંમત આવશે. ખટક જ્યારે થશે કે મારા કસાયો દૂર કરવા છે ત્યારે એમ થશે કે કોને પૂછવું, તો પરમ કૃપાળુ દેવ જવાબ આપે છે, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આટલો સુંદર ઉપાય આ ગાથામાં જોવા આવ્યો. ધન્યવાદ, આટલી દરેક સાંભળ્યું તે બદલ આભાર. દરેકના અંતરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
અહીંયા આપણે આ ગાથાનું સમાપન છે અને સમાપનની અંદર બે ત્રણ વાતો પર બોલી છે. પહેલી વાત એ હતી કે જ્યાં સુધી જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ન પ્રગટે, ઘૃણા અથવા દ્વેષ દૂર ન થાય ત્યાં સુધી એને પોતાના દોષનું દર્શન ન થાય. એ આ ચાર બાબતો જે વાત થઈ જેની ચર્ચા આપણે થઈ હતી ગયા સ્વાધ્યાયમાં, એટલે એની અંદર એનો આધાર જ એ છે કે હું જાણું છું, હું સમજું છું, હું જે કહું છું એ જ સત્ય છે. તો આવી પ્રકારની માન્યતા, એનો આધાર જગતના અન્ય જીવો પ્રત્યે ઘૃણા, વેર, તિરસ્કાર અથવા અવમાનની લાગણી છે. હવે એક બીજી વાત મૂકે છે કે જીવને બાધાકારક આ સ્વચ્છંદમાં મોટું પરિબળ, તો બીજી વાત કઈ મૂકી છે? પરમાર સંબંધી, ધર્મ સંબંધી પોતાની કલ્પનાની વાત કરી, શાસ્ત્રોની નહીં, જ્ઞાનીઓની નહીં, અને એની અંદર બહુ મોટી વાત કરી માર્ગ બદલવાની. પરમાર્થની અંદર કોઈ દિવસ પોતે માર્ગ બદલવો જોઈએ નહીં, સૌથી એ મોટું પાપ જોતા છે. આ બીજી વાત એટલી બધી મહત્વની કીધી છે કે આ સ્વચ્છંદનો એક પ્રકાર છે. પોતે ક્રાંતિના નામે જુદું જુદું કે આપણે ક્રાંતિ, આપણે પરિવર્તન, એના નામે જિનેશ્વર સર્વજ્ઞ પરમાત્માએ જે કથિત કરેલો માર્ગ એની અવમાનના કરે, નિષેધ કરે અને એને બદલાવે. એટલે આનંદગણજી મહારાજે એમના સ્તવનમાં ગાયું, પાપ નહીં કોઈ કુસૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગત સરીખ્યો. આ જગતની અંદર ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું કોઈ બીજું મહાપાપ નથી. ઉત્સૂત્ર પ્રરૂપણા, સૂત્ર એટલે તીર્થંકરોએ સર્વજ્ઞએ કહેલી વાત, એ સૂત્ર અનુસાર કહેવાય. આચાર સૂત્ર અનુસાર, વ્યાખ્યાન સૂત્ર અનુસાર, ધર્મની આચરણા સૂત્ર અનુસાર, સૂત્ર અનુસાર વિધિ ક્રિયા વગેરે બધું સૂત્ર. સૂત્ર એટલે પરમાત્માએ એની દેશનામાં જે સિદ્ધાંતો તત્વરૂપે જણાવ્યા છે તે. હવે એમાં કોઈ પોતાની મતિ કલ્પનાએ સ્વચ્છંદમાં આવીને એ જો કોઈ વિતરાગ પરમાત્માએ જે માર્ગ કંડારેલો છે એની અંદર ક્યાંય જો માર્ગ બદલાવે, જ્ઞાની કહે છે કે પોતાની બુદ્ધિને ખાતર, પોતાના અહંકારને ખાતર અને પોતાના કર્તૃત્વને ખાતર, આ ત્રણ એના પાપ છે. એક તો એને પોતાની બુદ્ધિનું અભિમાન કે અમે કંઈક વિશેષ, બીજું અહંકાર કે હું આ બધું લોકોને પમાડી શકું, મારી પાસે કંઈક છે, અને ત્રીજું કર્તૃત્વ, કંઈક આપણે કરવું. સામાન્ય મુમુક્ષુમાં અને સાધકમાં કર્તા ભાવનો અભાવ. તો અહીંયા એ કર્તૃત્વ, એટલે અહીંયા મૂક્યું છે કે પરમાર્થનો માર્ગ તો કૃપાળુદેવ કહે છે કયો છે, ત્રણેય કાળમાં એક છે. કાળ બદલાય, યુગો બદલાય, જ્ઞાનીઓ બદલાય, શાસ્ત્રો બદલાય, બધું બદલાય, સંપ્રદાયો બદલાય, પણ પરમાર્થનો માર્ગ તો ત્રણ કાળમાં એક જ છે. આ પાછું લક્ષ્યગત રહેવું જોઈએ. કૃપાળુદેવે મોક્ષમાળાના પાઠ 54 અંદર કહ્યું છે કે મોક્ષના માર્ગ બે નથી. તો બે નથી એ અનાદિ કાળથી નથી, એક જ છે. છૂટવાનો માર્ગ એક જ છે. તો એ પોતે આવી રીતે પોતાના કર્તૃત્વને ખાતર, બુદ્ધિને ખાતર, અહંકારને ખાતર કોઈ માર્ગ બદલાવે અને ક્રાંતિના નામે કરે, અહંભાવના નામે કરે, માયાના નામે કરે, તો આ મોટું આના જેવું કોઈ જગતમાં. કેટલી જબરજસ્ત વાત મૂકી છે આમાં કે માર્ગને બદલાવવો તે સૌથી મોટો અપરાધ છે. આપણે કહ્યું મહાવીર જયંતિના પ્રવચનમાં કે સાધુ છે એ પંચપરમેષ્ઠીની અંદરનું પાત્ર છે. પંચપરમેષ્ઠી એ અનાદિકાળથી જે આખો મહામંત્ર છે એની અંદર એને એક પરમાત્મા સ્વરૂપ એનું સ્થાન આપ્યું છે. તો સાધુ શિથિલાચારી હોઈ શકે? તો આપણો પંચ પરમેષ્ઠી ખોટા ઠરે. જે પંચ પરમેષ્ઠીથી માર્ગનો પ્રારંભ થાય છે, સાધુ પદથી સિદ્ધ પદની યાત્રા છે, હવે પેલું પગથિયું જ ખોટું હોય તો શું થાય? પેલું પગથિયું જ ખોટું હોય તો બધું માર્કનું ગણિત બધું ખોટું હોય, ફોર્મ્યુલા ખોટી લીધી, દાખલો ખોટો જ આવવાનો. એટલે બહુ સરસ, માર્ગને બદલાવવો નહીં, પરમાર સંબંધી જુદી કલ્પના કરવી નહીં. આ એને બીજી વાત મૂકી. પેલી વાતમાં હું પણ અહંકારનું, આ અહંકારનું બીજું સ્વરૂપ એટલે કે બુદ્ધિ, કર્તૃત્વ અને અહંકાર. ત્રીજું સ્વરૂપ છે માયા. માયામાં સરસ વાત મૂકી, દોડ કરવો, બોલવું ઘણું, બોલવું ઘણું, પણ એ અંદર ભાવથી બોલવું નહીં, પોતાના ભાવની સાથે બોલવું નહીં. અંદરની કોઈ વેદના છે એને કસાયો નહીં, પોતાના દોષોની, પોતાના દુર્ગુણોની. જેને વેદના કોરી ખાતી હોય એ તો બોલતો હોય તો પણ એના બોલવામાંથી પણ એની વેદના વ્યથિત અંતઃકરણ ડળતું હોય કે પ્રભુ આ મારા દોષો છે, આ અવરોધક પરિબળો છે, આ મોક્ષ માર્ગમાં અંતરાય કરે છે, મને સન્માર્ગમાં આગળ વધવા દેતા નથી, સાધનામાં પછાડે છે, આ બધા દોષનું તો કે જે કૃપાળુદેવ બોલી શકે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, એમ બીજો સરસ દાખલો આપ્યો. એવો જ કહ્યું પેલા સુરદાસે, એણે કહ્યું કે પ્રભુ મારા જેવો તો કોઈ ખલ, દુષ્ટ, કામી કોઈ નથી, કારણ કે મેં પ્રભુને જ વિસરી ગયો હું, બાકીની બધી ડાપણ શરૂ કર્યા, પણ પરમાત્માએ જે અમને મોકલા છે એ પરમાત્માને અમે વિસ્મરણ કર્યું. તો આ બધી વસ્તુ એમાં વાંધો કયો આવે છે કે મનુષ્ય થઈને આવ્યો અને મનુષ્ય થઈને આવ્યામાં એણે પોતાના અસ્તિત્વનું ઓળખાણ કરવાનું એક લક્ષ્ય હોવું જોઈએ, એ લક્ષ્ય ચૂકી ગયો. આવ્યો તો મનુષ્ય થઈને, પરમાત્માએ મોકલો મનુષ્ય તરીકે, અને મનુષ્ય ભાવમાં કરવાનું શું? પોતાના અસ્તિત્વની ઓળખાણ, પોતાના પરિભ્રમણની સમાપ્તિ. કૃપાળુદેવે કહ્યું કે તોયે અરે ભવચક્રનો આંટો નહીં એકે કડી. એટલે તને આખું સંપૂર્ણ પરિભ્રમણ નષ્ટ કરવા માટે થઈને આવો દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો કે અનાદિની કાળનું અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે, અને એક આંટો ઓછો ન થાય. અને પછી રોજ બોલ્યા કરે, હે પ્રભુ, હે પ્રભુ, શું કહું? વેદનાથી બોલે છે કે બહારની ભાષાથી બોલે છે? એ કહે છે કે વેદનાથી બોલે છે, જે બોલે છે એને અંદરના કસાયો કપાઈ જાય, દોષ દૂર થઈ જાય, પાપ પડાઈ જાય, કારણ કે એ એની વેદના, એની વ્યથા, એની પ્રાર્થનામાં એનું અંતઃકરણ પ્રાર્થના કરે છે, એની જીભ નહીં. સારા સારા શબ્દો ગમે ત્યાંથી પ્રાર્થના શોધી લીધી, ગમે ત્યાંથી સ્તુતિ શોધી લીધી, અને પછી દેરાસામાં જઈને રાડું ભાયરા કરે, એ નહીં. ભાવથી કેટલી વાત છે એ વાત અહીંયા સરસ મૂકી છે. અને કે છે સંતોની વેદના કેવી છે, તો ત્યાં કહ્યું કે કબીરજીએ કીધું કે આમાં નડે છે શું? આ જીવમાં અનંત દોષ હોવા છતાં એ પોતાના દોષને ટાળી શકતો નથી, એમાં નડે છે શું? માન કસાય. એ માન કસાય એનો નડે છે, એટલે પોતાના દોષ કોઈ આગળ કહી શકતો નથી, ગાઈ શકતો નથી, અને પરિણામે એ દોષનું નિરસન થતું નથી. તો એ અહીંયા કહે છે કે ગયો તો પ્રભુ મિલનમાં. આપણે પણ આપણી આલોચનામાં આવે છે કે પ્રભુ દર્શન કો ચલે છે ઓર બીચ મેં દો તરવા, એક કંચન અને બીજી કામિની. એમ આ રીતે જગતના જીવોને પોતાની દોષ જે છે એ દૂર ન થવાનું કારણ તો એનો માન કસાય છે. અને આ માન કસાય માટે કોઈ ઉપાય હોય, કોઈ ઉપાય હોય તો એક જ ઉપાય છે, કોઈ એવા જ્ઞાનીના, સદગુરુના, પરમાત્માના શરણે જાય. પરમાત્માના શરણે કે પરમાત્મા સ્વરૂપ સદગુરુના શરણે, એના શરણે ગયા વિના એનો માન કસાય કદી છૂટશે નહીં. એટલે કહ્યું છે કે જેમ વ્યવહારમાં કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે પોલીસ વાળો પાછળ પડે તો પ્રાર્થના કરવાનું મન થાય કે મારો પાછળ પડ્યો છે, મને સુખેથી જીવવા નહીં દે, મારું જીવન અશાંત કરી નાખશે, ધંધો નહીં કરવા દે, ઘરની સાથે મેળ નહીં પડે, આ બધું છે. તો એમાં પોતે બચાવવા માટે કેટલી પ્રાર્થના કરે, કેટલી હાજરી કરે, પણ પોતાના આ ચાર કસાઈના દોષ છે એ જે પોતાની અંદર પડ્યા છે અને જે આખો પરમાર્થ માર્ગની સાધનાની અંદર રૂકાવટ પેદા કરે છે, ત્યારે એને માટે એને હાજરી કરી કે હે પ્રભુ મને બચાવો આ કસાયોથી, આ અનંતકાળથી મારામાં દાખલ થઈ ગયા છે અને આ અત્યારે તો જોર કરતા જાય છે, આ કસાયો જો સમી નહીં જાય, કસાયો ટળશે નહીં, તો કસાયો તો બધા દોષોનું મૂળ છે, અજ્ઞાનનું મૂળ છે, કર્મબંધનું મૂળ છે, પાપનું મૂળ છે. તો એ રીતે કંઈ એણે ક્યારેય એની બીક એને લાગી નથી, કસાયો ભય લાગ્યો નથી. જેની બીક લાગે, જેનો ભય લાગે, જેનું અંતરાય જણાય પોતાને અવરોધ, એને દૂર કરવાનું મન થાય, પણ આ માનાદિક છે શત્રુ, એને રોકે છે કે ના ના આમ કહેવાય ક્યાં, આપણે આપણા દોષોને આપણે ક્યાંય જાહેર કરાય નહીં. તો જગતનો વ્યવહાર શું છે? છુપાવો, જે છે જ્યાં સુધી બને ત્યાં સુધી છુપાવો. ભૂલ છે ખબર છે, દોષ છે એ ખબર છે, આપણી ઉણપ છે એ ખબર છે, પણ પ્રગટ શું કરીશું? પોતાની જે કાંઈ ડાપણ છે એ જ પ્રગટ કરીશું, ના મારો હેતુ આમ હતો, મારો ઈરાદો આમ હતો, મારો આમ, ક્યારેય પોતે સ્પષ્ટ થઈ શકશે. આને માટે એક જ ઉપાય છે જીવ, શરણાગતિ. અહંકાર છોડાવે એ શરણાગતિ, શરણાગતિ વિના ક્યારેય જીવનો અહંકાર. સદગુરુ એક એવું પાત્ર છે કે જ્યારે જીવ એની પાસે જાય છે ત્યારે એનો અહંકાર છૂટે, પણ અસદગુરુ એક એવું પાત્ર છે કે જ્યારે જીવ એની પાસે જાય છે ત્યારે એના અહંકારને પોષણ આપે છે, કારણ કે એને પણ પોતાને પોષણ જોઈએ છે. હવે આ ભેદ જીવે સમજવો જોઈએ, સદગુરુ અને અસદગુરુની. અસદગુરુ આપણા અહંકારને, આપણા માન કસાયોને, આપણા દોષને સાવરે છે, એને છત્રી આપે છે, એને શરણ આપે છે, કારણ કે પોતાનો એને પણ લોભ લાલચ પૂરા કરવા છે. સદગુરુ એક કામ કરે છે, જીવને ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિમાં ફેરવી દે છે. ઓગ દ્રષ્ટિ એટલે જેમ ગતાનુગતિક સમાજમાં ચાલે છે એ પ્રકારે ચાલવું, એનું નામ ઓગ દ્રષ્ટિ. ગાડરીઓ પ્રવાહનું અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સૌ કરે છે. આપણે કેટલીય વાર કેટલાય પાપ અને કેટલાય દોષ માટે સમાધાન લીધું છે કે બધાય આવું કરે છે, આવું જ ચાલે છે, ક્યાં નથી ચાલતું, બધે આમ જ ચાલે છે. તો ભ્રષ્ટાચાર હોય, અનીતિ હોય, અધર્મ હોય, હિંસા હોય, પાપ હોય, દુર્ગુણ હોય, દોષ હોય, એ જ્યારે જ્યારે થતા હોય છે ત્યારે ઓગ દ્રષ્ટિ શું કહે છે કે બધે ચાલે છે, ક્યાં નથી, હવે ક્યાં નથી, એ પ્રશ્ન મુમુક્ષુને સાધકને હોય. એને જગત સામે જોઈને પોતાની મુક્તિ મેળવવાની છે કે અંતરદ્રષ્ટિ કરીને મોકલવાની છે? તો બધે હોય તોય, બધે હોય તોય તારા મોક્ષને એક કોઈ દિવસ સહાયકારી ન થાય, બાધારૂપ જ થાય. બધાય કરે છે એટલે પણ બધાય તો કરે, એના આધાર ઉપર ઓગ દ્રષ્ટિથી જે ચાલે એ ક્યારેય યોગ દ્રષ્ટિ એટલે મોક્ષ સાથે જોડાવું એમાં ક્યારેય આવી શકે નહીં. માનને અંબાવ, એ જ સ્વભાવ છે. માન હોય કે અમાન હોય પોતે પોતાના સ્વભાવમાં છે. અમાન એટલે અવમાન, એનું અપમાન. હા, કોઈ માન આપે, પ્રશંસા કરે, સિદ્ધિ કરે, પણ એ પોતે પોતાના સ્વભાવમાં છે, વર્તે તે જ સ્વભાવ છે. કયો સ્વભાવ છે? સ સમદર્શિતાનો. આગળની લીટી શું છે? આગળની લીટી શું છે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, એ એનો સ્વભાવ કીધો. માન અમાને વર્તે તે જ સ્વભાવ, જો તે જ એટલે સમદર્શિતા. માન કસાય થયો, હા માન અપમાન. તો એક સદગુરુની અહીંયા એક જબરજસ્ત દ્રષ્ટિ આપે છે કે સદગુરુ આ જીવનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કીધું છે, એના જીવનમાં એક પરિવર્તન આવે છે. એટલા માટે કે હું મારા દોષો મારી રીતે સંઘની અંદર સમાજમાં કહી શકતો નથી, એનું નિરસન થતું નથી, હું માન મૂકી શકતો નથી. કેમ કે લોકમાં લોક દ્રષ્ટિએ વ્યવહાર થાય, અને લોક દ્રષ્ટિએ વ્યવહારમાં હંમેશા પોતે સારો છે, સાચો છે એમ જ દેખાડવાનો પ્રયત્ન થાય. લોક દ્રષ્ટિએ કંઈ કે મારી બધી ભૂલ છે ને મેં આમ કર્યું, તો લોકો ગાલ આવે, લોડાવે, કામ કરતારું અહીં હાલે નહીં, તું વયો જાય. ક્યાંય બજારમાં, સમાજમાં, ઓફિસમાં, પાડોશમાં ક્યાંય આ ચાલે નહીં. એને યોગ દ્રષ્ટિમાં આવવું જોઈએ. યોગ દ્રષ્ટિમાં જાય તો સદગુરુ પાસે જાય, પરમાત્મા પાસે જાય. તો એ યોગ દ્રષ્ટિમાં આવ્યો છે. એ યોગ દ્રષ્ટિની અંદર શું થાય છે કે એને પોતાના દોષોનું નિવેદન કરવા માટેનું એક ઠેકાણું મળે છે. એમ કે ને કે રોવા માટે પણ કોઈનો ખંભો તો જોઈએ ને, કોઈનો ખોડો તો જોઈએ ને, કોઈના ચરણ તો જોઈએ ને. આ સદગુરુના ચરણ સંસારમાં કહીએ તો માનો ખોળો, એને પોતાના દોષનું નિવેદન કરવા માટે એક આધારશિલા છે. સદગુરુ એનું શરણ લેવાથી એ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં આવે છે. ખરેખર તો આવા દોષો જેને ટાળ્યા છે, આવા તમામ દોષોથી જે નિવૃત્ત થયા છે હંમેશને માટે, એવા પુરુષોનું શરણ લેવું જોઈએ. તો જીન પરમાત્મા છે, સંપૂર્ણ છે, સિદ્ધ છે, અને નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું, એ શ્રેણીમાં કોણ આવે? જીન આવે, પરમાત્મા. પણ જીનનું ઓળખાણ નથી, આને જીનની ભક્તિ કરે જીનના ઓળખાણ વિના, જીનની પૂજા કરે જીનના ઓળખાણ વિના, જીનની આરાધના કરે જીનના ઓળખાણ. એટલે અહીંયા વાત કૃપાળુદેવે એટલી સરસ મૂકી છે. પછી અહીંયા કહ્યું છે યોગ દ્રષ્ટિની સજ્જાઈમાં કે યોગના બીજ યશો વિજયજી મહારાજે શેમાં કીધા છે? જીનવર શુદ્ધ પ્રણામો રે ભાવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુઠામો. પેલા જીનવરને શુદ્ધ પ્રણામ, કોઈ પણ જાતના લૌકિક કામના વગર નિષ્પૃહ ભાવે પરમાત્માને પ્રણામ. અને બીજું ભાવાચાર્ય એટલે આવા, પણ ભાવાચાર્ય એટલે શું? વાત ભાવાચાર્ય એટલે શું? એટલે આ ગુરુ સદગુરુની કક્ષા ભાવાચાર્ય છે. જે છઠ્ઠા ગુણસ્થાનકમાં 837માં જે કીધું ને કે જે નિત્ય કૈવલ્ય દશાનું ઉપાસન કરે છે, વિતરાગ દશાનું ઉપાસન, આ ભાવાચાર્ય કે જીન થયા નથી, 13મે ગુણસ્થાનકે થયા નથી, કેવડી થયા નથી, પરંતુ હંમેશા સતત એનું જીવન કેવડીના લક્ષ્ય જ ચાલે છે, એને વર્તાવેલા માર્ગે જ ચાલે છે. અને કૈવલ્ય દશાનો ઉપાસક છે, એ સર્વજ્ઞતાનો ઉપાસક છે, એ પૂર્ણ વિતરાગતાનો ઉપાસક છે. આ ભાવાચાર્ય છે. જીનનું સ્વરૂપ કોણ સમજાવે? એ સદગુરુ સમજાવે. એટલે લખ્યું કે સદગુરુના ઉપદેશ વણ સમજાય એને જીન રૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજીએ જીન સ્વરૂપ. અરે ભાઈ, સદગુરુના ઉપદેશ વિના જીન સમજાશે નહીં. એટલે 10મી ગાથામાં જે લક્ષણ કીધું કે અમે તો આ સર્વ વિરતિ સ્થાન ઉપર વિદ્યમાન એવા છઠ્ઠા ગુણસ્થાનકે એને અમે કહીએ છીએ સદગુરુ. આ ભાવાચાર્ય છે બરોબર. એનો સંદર્ભ લ્યો, ભાવાચાર્યની ઓળખ કરો, સદગુરુ સાથે ભાવાચાર્ય કેવી રીતે મળે છે, અને એ જ કેવડીનું સ્વરૂપ છે. કેવડી થયો નથી, પણ એના જ માર્ગની અંદર જે દિન પ્રતિદિન આગળ વધતો છે. જડતા પરિણામે છે આ સદગુરુ છે. એ જીનનું સ્વરૂપ સમજાવશે, એ જીનનું સ્વરૂપ સમજાવશે. અને એ જે છે જ્યારે જીનનું સ્વરૂપ સમજાય ત્યારથી જીવનમાં યોગ દ્રષ્ટિ આવે છે. જ્યારે જીનેશ્વર પરમાત્મા સમજાય છે એનું સ્વરૂપ એટલે પૂર્ણ વિતરાગ અને સર્વજ્ઞ. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે સર્વજ્ઞ શબ્દ સમજવો બહુ ગૂઢ છે, નથી પકડાતું જીવને સર્વજ્ઞતા. સર્વજ્ઞતાની જ્યારે વિચાર કરે ત્યારે પોતાનું જે જ્ઞાનનું અભિમાન છે ને અજ્ઞાનનું, એમ લાગે છે કે આ પૂરેપૂરું અજ્ઞાની છે. આપણને પણ આવું સર્વજ્ઞતામાં એટલે હું બધું જાણું છું તો આ એ જાણે છે એ નહીં, પણ પદાર્થને જેમ છે તેમ યથાર્થ જાણે છે. આપણે જાણીએ છીએ આપણે બુદ્ધિના જે કંઈ રંગ છે એનાથી જાણીએ છીએ, તો સર્વજ્ઞતા પણ હજી પકડાતી નથી. અને સર્વજ્ઞતામાં પેલા પૂર્ણ વિતરાગતા એની ભૂમિકામાં છે, પૂર્ણ વિતરાગતા વિના સર્વજ્ઞતા નથી. આપણને જાણપણામાં વિતરાગતાને તો કોઈ સંબંધ જ નથી, આપણા જાણપણામાં વિતરાગતાને કોઈ સંબંધ, ત્યાગ વિરાગ કંઈ નહીં. એની તો શરૂઆત જ ત્યાગ વિરાગથી થઈ છે અને પછી જ્ઞાન થયું છે, એ જ્ઞાન સર્વજ્ઞ છે. એટલે કે જે ભાવાચાર્ય આ સદગુરુના શરણમાં જશે તો બધા દોષો અલ્પ પ્રયાસ જ જશે. પણ મુક્તિ મુખ્ય વાત શું છે કે આ કસાયો જીવને ખટકવા જોઈએ. સૌથી મહત્વની વાત એ અંગેની અંતરમાં વેદના જોઈએ અને વેદના ક્યારે થાય, ખટકે તો થાય, ખટકે ક્યારે, એટલે પેલી વેદનામાં તો ખરેખર દેહને વેદના થાય છે. તો દેહની વેદના, દેહના દુઃખ ક્યારે ખટકે, દેહમાં પીડા થાય ત્યારે. આ કસાય છે એ દેહનું દુઃખ છે, આત્માનું દુઃખ છે. આ પોતાના સંભાવને પીડા કરે છે, વેદના થાય છે. જેમ આપણું શરીર અસ્વસ્થ થઈ ગયું તો શું કામ અસ્વસ્થ થઈ ગયું, આપણે તરત જ રોગ ઉપર દ્રષ્ટિ જાય અને આપણને એમ થાય કે આ વેદના છે, આ પીડા કરે છે. તો આપણને એમ આત્માનો સ્વસ્થતા શાંતતા સંભાવ પણ આત્માનો સ્વભાવ છે. એ સંભાવની અંદર આ ખટકે કે આ કોઈ એક પ્રકારનો કોઈના પ્રત્યે દ્વેષ આવ્યો, કોઈના પ્રત્યે કસાય થયો, માન કસાય થયો, ક્રોધ કસાય થયો, લોભ થયો, જગતના પદાર્થોના નિમિત્તે એને થઈ કે હું મારા પોતાના સ્વભાવથી ચલિત થયો, મારો આત્મ સ્વભાવ અસ્વસ્થ થયો, એટલે એ રોગ એને જણાય તો રોગની પીડા ખટકે. ખટકવાનો બહુ સરસ, આપણને એક એક દર્દ ખટકે છે. આંખમાં કણું પડ્યું હોય તો, અને પગમાં ફાંસ વાગ્યું હોય તો, અને હાડ ક્રોધ હોય તો નો ખટકે. પૂરેપૂરો માયાથી ભયરો હોય તો એ નો ખટકે. માયા કરીને ચારે બાજુ કે હું આચો છું, તમે મને ઓળખતા નથી, કોક નામ સમજાવે, કોક નામ પલટાવે, એને એનું દુરાચારી પણ ખટકતું નથી, એને એનો લોભ ખટકતો. આ ખટકે તો ક્યારે, તો કે એને રોગરૂપ થાય, પીડારૂપ થાય તો ખટકતો નથી. અને નાની એવી ફાંસ છે એને ખટકો છે. દાંતમાં સહેજ દુખાવો છે તો ખટકો છે કે ના એ દાઢમાં સહેજ છે, મને ફાવતું નથી ને, જમવામાં બેસું તો ગમે નહીં ને, ઊંઘ નો આવે ને, આમ કઈક કઈક પ્રકારનું કરે. એ જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી ડોક્ટરનો જીવ ખાય. આ જ્યારે પોતાનો અવગુણ કસાયનો એ ખટકે કે હજુ પ્રાર્થના કરવા બેઠો અને મારું અંતઃકરણ સ્થિર થયું, મારા ભાવ ચલિત થયા, ખટકે છે હજી મારા કસાયનો દોષ મને આડા આવે છે. આ સદગુરુ વૈદ્ય જેવો છે, એની આગળ જવાનું ત્યારે કહેવાનું કે સાહેબ મારો આ કસાય છે. જેમ પીડા બતાવીએ છીએ ડોક્ટરને કે ખટકો મટે તો ત્યારે સાહેબ સાચું એવી દવા આપો, એમ અહીંયા કહેવાનો છે સાહેબ, મને એવું સમજાવો કે મારો દોષ જાય. આ ભૂમિકા એ સદગુરુ દોષના નિવારક છે. આટલે સુધી જવું પડે અને ભાવાચાર્ય હોય તો જવું પડે. એ જ સદગુરુ જીવને ટર્નિંગ પોઈન્ટ આપી શકે, કારણ કે જીવને જીન તરફ, સર્વજ્ઞ તરફ, પૂર્ણ વિતરાગ તરફ કોણ વાળી શકે? સદગુરુ. કેમ કે ઈ એના માર્ગે છે, એને પોતાનો કોઈ માર્ગ નથી. એને પોતાની બુદ્ધિ, અહંકાર અને કર્તૃત્વથી કોઈ માર્ગને પલટાવીને નવું સ્વરૂપ મૂક્યું નથી, તો એ કોઈ દી આપણને બતાવી ન શકે. અહીંયા એટલી સરસ વાત મૂકી છે સૂક્ષ્મતાથી કે પોતાને દુઃખ ને પીડા થાય છે, આ મારું કેળો મુકતો નથી, તો આ પોતે પોતાના દોષો ગાવા છે. તો ક્યારેક સાધુને પણ આવા દોષો થાય, સાધુને પણ આવા થાય. તો સરસ મજાનું રત્નાકર 25 જે સ્તવન છે એ કોનું છે? આચાર્ય રત્નાકર સુરીનું છે. એ જયારે કહ્યા ગયા પાલિતાણામાં સતોનિજય તીર્થાગર, અને જતા પહેલા કહે છે કે હું આ ભગવાનની પાસે જાઉં છું, પણ જવા જેવું છે નહીં, એક સદગુણ પણ મુખ બતાવું સુઈ. એ વાક્ય કદાચ એને નહીં વાંચ્યું કૃપાળુદેવની લીટી, પણ એને એ ભાવ થયા કે આ યાત્રા કરીને હું દાદાના દરબારમાં જાઉં, ત્યારે એને પોતાનું અવલોકન કર્યું છે. તળેટીમાં ઉભા ઉભા અને અળેટીમાં ઉભા ઉભા અવલોકન કરી કે છે પ્રભુ મારા દોષનો કોઈ ભાર નથી. સાધુ કરી શકે છે, કારણ કે ત્યારે એને એ આલોચના કોની પાસે કરી? જીનેશ્વર પાસે. એની રત્નાકર 25 છે, એની આલોચના જીનેશ્વર પાસે છે. એ તો કે છે વૈરાગના રંગ તો મેં ધૈર્યા છે અને વેશ પણ લીધા છે, પણ આ બધું જગતને છેતરવાનો ધંધો. સદગુરુ આગળ જાય એટલે સદગુરુની દ્રષ્ટિ તરત જ એના દોષ ઉપર પકડી છે કે આ ક્યાં અટવાયો છે. એની સાથેની થોડી એની વાતચીતમાં એને ખબર પડે કે આ જીવને કયો દોષ એને નડે છે. એટલે અહીંયા ફરીથી પાછું કેટલી સરસ મહત્તા સદગુરુની મૂકી છે કે આ માનાદિક કસાઈ ક્યારે તને જશે નહીં. જીનેશ્વર આગળ જાય પણ તને જીનનું ઓળખાણ નથી, અને જીનનું ઓળખાણ તને કરાવનાર કોઈ હોય તો સદગુરુ છે. 11મી ગાથાથી આ પ્રવાહ શરૂ થાય છે, બરોબર સમજવો. જો નહીં સમજાય, જો આપણે પ્રવાહને પકડશું નહીં, તો આપણે અનેક ગોટાળા કરીશું. કૃપાળુદેવના નામે, મહારાજશ્રીના નામે, એના મારા નામે, કે અહીંયા આમ કીધું તો, અહીંયા આમ કીધું તો, અને આમ કીધું તું. ફરીથી એણે કહ્યું હતું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જીનનો ઉપકાર પણ તને આ સદગુરુ જેવો નહીં થાય, કારણ કે જીનને તું સમજતો નથી. સદગુરુના ઉપદેશ વણ સમજાય અને જીનરૂપ. તું તો કુગુરુ પાસેથી, મિથ્યા દ્રષ્ટિઓ પાસેથી જીનેશ્વરનું સ્વરૂપ સમજો છો, વિતરાગનું સ્વરૂપ સમજો. તને વિતરાગ દેવની મહત્તા જ નથી તારા જીવનમાં. જેના જીવનમાં વિતરાગ દેવની મહત્તા હોય એ મિથ્યાત્વી દેવનું આરાધન કરે ખરો? બરોબર. કોઈ ભય ગમે તેવો હોય સંસારનો, તો એ સમજે કે એનું કારણ મારા કર્મ હશે, એમાં બીજો કોઈ દેવ દેવી આવીને મારા કર્મ હટાવે એ વાતમાં. આ સર્વજ્ઞના સિદ્ધાંતો છે, પણ આને સર્વજ્ઞની ઓળખાણ નથી એટલે સર્વજ્ઞની શ્રદ્ધા નથી. આ સંકેતના દોષ, દર્શનાચારના અતિચાર આપણે જે લઈએ છીએ પ્રતિક્રમણમાં, આ આવે છે કે અનેક પ્રકારની બાધા, આખડી, માન માન્યતા એની અંદર જીવ અટવાયેલો છે. કારણ કે સર્વજ્ઞના સ્વરૂપને નથી જાણતો, જીનનું સ્વરૂપ એમ નથી જાણવું. આપણે જીન છીએ ખરા, પણ જીન ભગવંતનું યથાર્થ સ્વરૂપ, વિતરાગતા અને એની સર્વજ્ઞતા કેવડી છે, એનો ધર્મ એ જ સંકેતનું મૂળ છે. પણ એ ન હોય ત્યાં સુધી એને જાણનાર, એને જણાવી શકે એવો સદગુરુ જે એ સ્થાનમાં સર્વવીરતીધારી છે અને છઠ્ઠે ગુણસ્થાનકે રહીને માર્ગનો ઉપદેશક છે, એ માર્ગનો ઉપદેશક છે, પોતાની મતિ જ્ઞાનનો ઉપદેશક નથી. સદગુરુ મેળવવાની કામના રહે. પેલા તો નથી એમ આપણે બોલવું નહીં, શું કામ ન બોલું? ખબર નથી પડતી, મને નથી પડતી, એથી કરીને મારે સતનો નકાર કરવો છે? મને ખબર નથી પડતી એટલે સદગુરુ નથી? શિષ્યત્વ મારું હજુ અધૂરું છે, મારી શિષ્યતાની ઓળખાણ હજુ અધૂરી છે, યોગ્યતા હજુ અધૂરી છે. એ જો પરિપૂર્ણ થાય, પાકે, તો સદગુરુ તો આવે છે. આ પરમાર્થ માર્ગનો નિયમ છે કે મુમુક્ષુપણો જો જાગે તો એની સાથે સદગુરુ પ્રગટ થાય. બે સાથોસાથ છે, જેટલું ઉપછાય છે એટલું ઓલા નજીક આવતા જાય છે, જેટલી મુમુક્ષુતા પ્રગટ જાય છે એટલા સદગુરુ નજીક આવતા જાય છે. જેવી પરિપક્વ થશે એટલે સામે આવીને ઉભા રહેશે અને ત્યારે ઓળખી જશે. હા, ઓળખી જશે. અને જ્યાં સુધી પ્રગટ નહીં થયું ત્યાં સુધી 17 વાર સદગુરુ મળ્યા હશે તો એને ઠેલો મારીને આગળ ગયો હશે. બરોબર છે. હવે પરોક્ષ રૂપે પણ સદગુરુ આપણે હાજર છે. તમે કેટલી વસ્તુમાંથી આપણે બચાવી લીધા છે, એમને વાત બહુ સરસ મહત્વની કહી કે કૃપાળુ દેવનો સરુણો જ્યારથી આપણે જેટલી શ્રદ્ધાથી સ્વીકાર્યું છે તો આપણે તો સદગુરુના સાનિધ્યમાં જ છીએ અને સદગુરુ આપણી આસપાસ જ ભમે છે. આપણે જ્યારે ભાન ભૂલીને વર્તતા હોય ને ત્યારે સદગુરુ દૂર હોય, પણ આપણે જો નિજ ભાનમાં હોઈએ તો સદગુરુ સમીપ છે. કારણ કે તરત જ કોઈ ને કોઈ વચનામૃત નો બોધ વાક્ય આપણને ઓળખાય, ઉભો રહેજો, એમાં કઈ ફસાઈશ નહીં, એમાં કઈ જઈશ નહીં, આ કઈ થાય નહીં, આ હોય નહીં, આમને એ આપણને બચાવે છે. કોણ? તો સદગુરુ તો છે જ, પણ હજી પ્રત્યક્ષ નથી ત્યાં. પણ એમાં હજી એટલે બોધ રૂપે છે, એનું પ્રત્યક્ષ પણ હજી વેદાતું એટલે ઉપકારી થતા નથી. એટલે આ ગાથામાં પાછું ફરીથી 18મી ગાથામાં શું કહ્યું છે? માનાદિક નિજ છંદે જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. આ એનું મહત્વ આખી ગાથાનું સૂત્ર એ છે કે સદગુરુના શરણમાં જઈશ તું ત્યારે તારા આ બધા દોષ દૂર થશે. કારણ કે સદગુરુ ટર્નિંગ પોઈન્ટ આપે છે, જીવને ટર્નિંગ પોઈન્ટ આપે છે. એટલે અહીંયા કે છે, કષાયો જ્યારે ખટકશે ત્યારે એકરાર કરવાની હિંમત આવશે અને ત્યારે કોની પાસે જવું? કૃપાળુદેવ કહે છે, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ. ત્યારે પણ તારો પુરુષાર્થ તો છે જ, તારે પ્રયાસ તો કરવાનો જ છે, પણ એ પ્રયાસ તારો હવે ઓછો થઈ જશે. આખી ગાથાને 11મી ગાથાથી ઉભા થયેલા બધા પ્રશ્નો 10મી ગાથામાં બતાવેલા સદગુરુને લક્ષમાં રાખીને વિચારવાના છે. એટલે બહુ મહત્વની 19 ગાથા સુધી આ જે વાત આવે છે, એ 19 ગાથા સુધીની વાત આગળ મુનિશ્રીએ કીધી કે અત્યંત ચમત્કારિક છે, આત્મસિદ્ધિના રહસ્ય સમાન છે, ક્યાંય ભૂલ નહીં કરશો. આની અંદર જ આખો માર્ગ કૃપાળુ દેવે ગર્ભિત રીતે આપી દીધો છે. પણ છતાં પછી પ્રત્યક્ષ બાકીની બધી વાત છે એ આ કાળના જીવો જે વ્યવહાર દશામાં છે એને વિશેષ ઉપકારી થાય એમ છે. પણ વિચાર દશાની અંદર હોય તો આટલા સૂત્રો જો 11 ગાથાથી 19 ગાથા સુધી એ બેસાડી દે ને તો એને એ બધી સ્પષ્ટતા થઈ જશે. એ વાત મૂકી છે. આપણે હવે ગાથા ક્રમાંક 19, 20 અને 21 એના ઉપર જઈએ. સુઠા મોરે યશુ વિજયજી મહારાજ કહે છે, યોગના બીજ એટલે ઓઘમાંથી યોગમાં આવવા માટે ટર્નિંગ પોઈન્ટ, એનું બીજ શું છે? જીનવર શુદ્ધ પ્રણામો રે એક, અને બીજું ભાવાચારજ સેવના એટલે સદગુરુની ઉપાસના કરવી. તે એ શું થાય? ભવ ઉદ્વેગ સુઠા મોરે, ભવનો ઉદ્વેગ એટલે પરિભ્રમણ છે એની સમાપ્તિ થાય છે. યોગ્ય એટલે એનું નીકળે, ભવ ઉદ્વેગ જે છે ભાઈ સમી જાય છે, એટલે અનંત નું પરિભ્રમણ સમાપ્તતાને પામે એનો પ્રારંભ ક્યારથી? તો જીવ યોગ દ્રષ્ટિમાં આવે ત્યારે. જીવ યોગ દ્રષ્ટિમાં ક્યારે આવે? ઓગ દ્રષ્ટિ છોડીને. ઓગ દ્રષ્ટિમાં ક્યાં સુધી છે? જ્યાં સુધી એને પોતાના દોષો ખટકતા નથી અને સ્વચ્છંદપણે ચાલે છે ત્યાં સુધી એ ઓગ દ્રષ્ટિમાં છે. જેવો કોઈ આવા સદગુરુના શરણમાં આવે અથવા જીનનું સ્વરૂપ ઓળખીને જીનના સ્વરૂપમાં આવે તો એને જીનેશ્વરના શુદ્ધ પ્રણામ જ્યારથી એના થાય, ઓળખાણ થાય પછી શુદ્ધ પ્રણામ થાય ને, જ્યારથી થાય, જેમ આનંદ ગંજી એક 24માં ઓળખાણ કરતા કરતા એને પ્રભુનું ઓળખાણ થઈ ગયું, પોતાનું પણ ઓળખાણ થઈ ગયું, એમ જીનેશ્વરનું ઓળખાણ થાય ભક્તિ કરતા કરતા પણ થાય. અને અથવા તો આવા કોઈ ભાવાચાર્ય જે સદગુરુ છે, વિદ્યમાન છે, એનું ઓળખાણ થાય. પણ એની ઓળખાણમાં તો શરત છે કે તારું શિષ્યત્વ હોય તો જ એની ઓળખાણ થાય, કારણ કે એ તો સર્વકાળે જ છે, નથી એવી વાત ક્યાંય લેવી નહીં. સદગુરુ ક્યાંય નથી, આ કાળમાં નથી, કોઈ દિવસ બોલવું નથી. કારણ શું? કે જો સદગુરુ નથી તો માર્ગ નથી, અને માર્ગ તો ત્રણેય કાળમાં વિદ્યમાન છે. માર્ગ હોય તો માર્ગનો દાતા તો હોય જ, માત્ર આપણને નથી મળ્યો. તો દાતા છે પણ યાચક નથી. આ માર્ગને લેનાર, જીનાર, સાંભળનાર એ નથી. તો એ દાતાર છે અને એને દેવું છે, પણ જીલનાર કોણ? મુમુક્ષુ. મુમુક્ષુ વિના, શુદ્ધ અંતકરણ વિના જ્ઞાનીની વાત સાંભળે કોણ? તો જ્ઞાની સર્વકાળમાં છે, માર્ગ સર્વકાળમાં છે, પરંતુ સર્વકાળમાં મુમુક્ષુ હોય એવું નહીં. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ. માર્ગ પણ ત્રણે કાળમાં એક છે. એ માર્ગને બતાવનારા, એ માર્ગ તરફ સદવ્યવહારને પ્રેરનારા એવા જ્ઞાનીઓ પણ સર્વકાળમાં છે, માત્ર એનું ઓળખાણ થવું દુર્લભ છે. એ જે સરસ 285ના પત્ર ઉપર શીર્ષક વાક્ય મૂક્યું છે, શું મૂક્યું છે? અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થવું દુર્લભ છે. અપૂર્વ એવું એટલે પોતાનું સ્વરૂપ, એ પોતાને પોતાથી પ્રાપ્ત થવું, જેનાથી પ્રાપ્ત થાય તેનું સ્વરૂપ સમજાવવું દુર્લભ છે. જેનાથી પ્રાપ્ત થાય, કોનાથી થાય? સદગુરુ. એનું સ્વરૂપ સમજાવવું તો એ પેલા સદગુરુનું સ્વરૂપ નથી સમજી શકતો, અને જીવની ભૂલ ભૂલામણી એ જ છે. ક્યાં મુખ્ય પ્રશ્ન છે? જીવનો કે આપણો પ્રશ્ન છે? કેમ કે જે અત્યારે સંસારની મીઠાશ વિદાય છે, એટલે પછી આપણને એવા ગુરુ, એવો માર્ગ, એવો ગચ્છ, એવો પંથ એ પ્રિય લાગે. શું કામ? કે આપણી અંદર અતૃપ્ત રહેલી એવી કામનાઓ, વાસનાઓ જે છે ને, એ પોસાય છે, એની મીઠાશ વિદાય છે. હવે મુમુક્ષુ હોય તો જગતની મોહાશક્તિથી મૂંઝાયો છે, એટલે એને આવું બધું થાય એનાથી તો એને મૂંઝવણ થાય કે આ હું વિતરાગતાની ઉપાસક અને આ હું ક્યાં આવ્યો વૈભવમાં, આવા દેખાડામાં, આવા ઠાઠમાઠમાં, આ અલ્પ સમારંભની અંદર હું ક્યાં આવ્યો, એ મૂંઝાય છે. અનંત કાળનું મૂંઝન એને ટાળવું છે, એટલે એને તરત ખબર પડે કે આ માર્ગ મુક્તિનો હોઈ શકે. અને જ્યાં એવો કોઈ એને મળે તો એ તરત જ ઓળખી જાય, એટલે એનો દેહભાવનું કારણ એની મુમુક્ષુતાની અલ્પતા છે. જો તીવ્રતા હોય તો એને તરત જ એ પકડાયા વિના રહે. તો એને કદાચ આવો પ્રત્યક્ષ સદગુરુ ન હોય ને તો પણ એ બોધના વચનથી જીનેશ્વરને તો ઓળખે ને, એ જીનેશ્વરને ઓળખે તો એને સદગુરુને પણ ઓળખી લીધા કે નહીં? એટલે આપ્ત વચનની વાણીથી જીવને યથાર્થ જ્ઞાન થાય વાણીનું, એ જીનને ઓળખે, એ સર્વજ્ઞને ઓળખે, એ વિતરાગને ઓળખે, એટલે એને આ ઓળખાણ આત્મતત્વની થાય. એટલે કહ્યું કે જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. આ શાસ્ત્રો સુખદાય કીધા છે, આ એટલું જ છે. હવે વચ્ચેની કડી છે સદગુરુની, એ ક્યારે મળે? કે જ્યારે જીવ મુક્તિમાં જવાનો હોય ત્યારે મળે. આપણી કડી આપણે બહુ પહેલેથી માનીએ છીએ ત્યારે હજી આપણે વચ્ચેની કડી નહીં મળે છે ખરી, પણ આપણી ઓળખાણ આપણી યોગ્યતા પાત્રતા વિના એ પકડાશે નહીં. પણ ત્યાર પહેલા તમે જીનેશ્વરને ઓળખી શકો કે નહીં? કારણ કે જીનને ઓળખાવનારા અનેક બોધ વાક્યો, અનેક સ્તવનો કોણે રચ્યા છે? એ સદગુરુઓની પરંપરા છે. આનંદગણ, હરિભદ્ર સુરી, યશો વિજય સુરી, દેવચંદ્રજી, આ બધા કોણ છે? ભાવાચાર્ય છે. તે ભાવાચાર્યની રચનાઓથી એની અંદર પોતે ઓતપ્રોત થઈને તો એમની કહેલી વાત સમજી શકે કે નહીં? રાજચંદ્રજી આ બધાના પદોથી સમજી શકે. એટલે માર્ગની અંદર અનેકાંત માર્ગ છે, અનેક રીતે આ છે. તો એ પૂરું થાય છે એટલે આપણે હવે 19, 20 ને 21 ની જઈએ શરૂઆત કરીએ. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હે તુએ માર્ગ નો સમજે કોઈ સુવા, સદગુરુએ વિનયનો લાભ લહે જો કાય, મહામોહની કર્મથી ગુડે ભવ જડમાં.
જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળ જ્ઞાનને પામ્યા, તે સદગુરુ હજુ છદ્મસ્ત થયા હોય તો પણ જે કેવળ જ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્ત એવા પોતાના સદગુરુની વ્યાવેચ કરે. 20મી ગાથાની એવો વિનયનો માર્ગ શ્રી જીને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માનો સો ઉપકાર થાય છે તે કોઈ સૌભાગ્ય એટલે સુલભ બોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ગાથા 21. આ વિનય માર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈ પણ અસદગુરુ પોતાને વિશે સદગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવ સમુદ્રમાં બૂડે. આ ત્રણેય ગાથા ગહન અને ગંભીર છે. અલૌકિક સિદ્ધાંતો પરમ કૃપાળુ દેવે આ ગાથામાં પ્રગટ કર્યા છે. બરાબર સમજવામાં આવે તો લાભ થશે અને બરાબર સમજવામાં નહીં આવે તો નુકસાન પણ થશે. તટસ્થપણે સ્વસ્થ મનથી નિષ્પક્ષપાતપણે આમાં જે કંઈ જ્ઞાની પુરુષને કહેવું છે તેને સરળતાથી નમ્રતાથી સમજવાનો પ્રયત્ન સાધકે કરવાનો છે. સત્યને કોઈ પણ જાતના અવરોધ અને કદાગ્રહ વગર સ્વીકારવાની પૂર્વ તૈયારી તેને કહેવાય સરળતા. સરળનો સામાન્ય અર્થ જે કોઈને છેતરે નહીં, પણ ગંભીર અર્થ તો એ છે કે જે સત્યની સન્મુખ છે, અનુકૂળ છે, જેણે પોતાના દ્વારા સત્ય માટે ખુલ્લા મૂક્યા છે, જે પ્રગટ છે, જેણે પોતાની જાતને ખુલ્લી મૂકી દીધી છે અને કોઈ અવરોધ રાખ્યા નથી તેને કહેવાય છે સરળ. આવા સરળ બનીને કેટલાક સૂત્રો સમજવા પડશે.
એક સમસ્યા છે, એક ગહન પ્રશ્ન પણ છે અને સાથે અપૂર્વ ઘટનાનું વર્ણન પણ છે. આ વાત તર્ક અને વાદવિવાદથી પર છે, શાસ્ત્રોથી પર છે, અન્યતાઓથી પર છે, પણ ઘટના ઘટી છે, બિના ઘટી બિના બની છે અને એ બિના અલગ અલગ રીતે પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. વિશ્વમાં અધ્યાત્મનો એક મહાનિયમ છે, વ્યવહારમાં નાના અને મોટા વ્યાખ્યા જુદી છે. સેવા કરનાર અને સેવા પાત્ર એની વ્યાખ્યા જુદી છે અને અધ્યાત્મમાં જગતમાં જે વ્યાખ્યા છે તે વ્યવહારથી જુદી છે. બાહુબલી મુનિ અટકીને ઉભા રહ્યા છે. તેઓ પહેલા એટલા માટે અટક્યા છે કે પહેલા મારા નાના ભાઈએ દીક્ષા ગ્રહણ કરી, તેઓ સાધુ બન્યા છે, અણગાર બન્યા છે, મુનિ બન્યા છે. હું વયમાં મોટો છું અને હું પછી દીક્ષા ગ્રહણ કરું છું તો તેમની પાસે જાઉં તો વંદન કરવા પડે. એક બારી ખુલ્લી છે જે હું કેવળ જ્ઞાની બનીને જાઉં તો વંદન ન કરવા પડે. તેમણે કેવળ જ્ઞાન એટલા માટે પ્રાપ્ત કરીને જવું છે કે નાના ભાઈને વંદન કરવા ન પડે. આધ્યાત્મિક નિયમ એવો છે કે વયમાં ભલે ગમે તેટલા હોય પરંતુ જેઓએ દીક્ષા પર્યાય વધારે હોય તેઓ કેવળ જ્ઞાન પામ્યા હોય તો તે મોટા ગણાય. તે દ્રષ્ટિએ બાહુબલીના નાના ભાઈઓ મોટા છે, તેમને વંદન કરવું પડે. તેઓ આ નિયમથી અનુકૂળ થવા તૈયાર નથી, તેમનો કેવળ જ્ઞાન ટૂંકી જાય.
બાહુબલીએ તેમના પિતાશ્રી ઋષભદેવ ભગવાન પાસે જવું છે. વિચાર થાય છે કે હું તો જઈશ તો મારા નાના ભાઈ જોને પણ વંદન કરવા પડશે. હજુ તેમની દ્રષ્ટિ ઉંમર ઉપર જ છે. શાસ્ત્રો એમ કહે છે કે હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે એ ગ્રંથ થયેલા મુનિઓ જે તમારા વ્યવહાર દ્રષ્ટિ રીતે નાના ભાઈ કે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેઓ તમારાથી મોટા છે. તમે મોટા હોવા છતાં પણ તમે નાના આવી વ્યાખ્યા સ્વીકાર કરવા જે મન આડું ચાલ્યું છે તેની પાછળ અભિમાન માન કરવા કરે છે. તે અભિમાનના કારણે તેમને ઘણી મહેનત કરવી પડે. તેઓ યુદ્ધના મેદાનમાં 12 મહિના તપસ્યા કરી કાયોસ્તર ધ્યાનમાં ઉભા રહ્યા, બેઠા નહીં, આખું ચોમાસું પસાર થયું અને પલળ્યા. કકડતી ઠંડીમાં ઠર્યા, અંગારા વરસતા હોય તેવી અસહ્ય ગરમી સહન કરી. સ્થિરતા તો એવી છે કે પક્ષીઓ પણ ભ્રમણમાં પડી ગયા કે આ જીવન વ્યક્તિ નથી પણ આ વૃક્ષ છે. આ કબૂતરો અને ચકલાઓએ માળા બાંધ્યા. આવું થવા છતાં તેમને રૂવાટે પણ કંપન નથી અને વિકલ્પ નથી. આટલી ઉગ્ર સાધના હોય તો કેવળ જ્ઞાન થવું જોઈએ પણ ન થયું. એક નાનકડી વાત આડી આવી જાય. તરણાઓ તે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં રે. આ તરણાએ અટકાવ્યા. બાહુબલી જેવા હાથીને અહંકાર રૂપે કીડી તાણી ગઈ. ભગવાન ઋષભદેવે તેમને જગાડ્યા. તેમને બ્રાહ્મી અને સુંદરી બે બહેનોને મોકલી અને બહેનો ત્યાં જઈને અલંકારિક ભાષામાં કહે છે, વીરા મોરા ગજ તકી ઉતરો, ગજ ચઢે કેવળ ન હોય. આ શબ્દો સાંભળી બાહુબલીજી વિચારે છે કે ભય ગયા રથ સૌ પરિહર્યા. મેં તો હાથી ઘોડા રથ બધું છોડ્યું છે, ધરતી ઉપર ઊભો છું. મારી બહેનો જૂઠું ન બોલે તોય હાથી, અરે અહંકારરૂપી હાથી ઉપર ચડ્યો છું. અહંકારરૂપી હાથી ઉપરથી હેઠો ઉતર્યો ને વંદન કરવા પગ ઉપાડ્યો કે વાંદના ઉપન્યું કેવળ જ્ઞાન રે. એમને એ ડગલે જે કેવળ જ્ઞાન થયું. આ બધું નાનકડી અને આશ્ચર્ય ઘટના છે. આ અહંકારનો પરિણામ વિનય પ્રગટ થવા દેતો નથી. એટલા માટે જ આ ગાથાઓમાં પરમ કૃપાળુદેવે વિનયના મહત્તા બતાવતા બહુ પારમાર્થિક વાત કરી છે.
બસ હવે ગાથાનું જે ગુરુ શિષ્યના મહત્વની વાત, સદગુરુનું મહાત્મ્ય, એ જે ગાથા 10 થી શરૂ થયો છે આખો પ્રવાહ, 9મી ગાથાથી વાત મૂકી દીધી કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. સાધનામાં જ્યાં સુધી નિજ પદનો લક્ષ થતો નથી ત્યાં સુધી સાધના શેની થાય, કયા પદની થાય? વ્યવહારના પદની સંસારની થાય. નિજ પદનો લક્ષ જ જેને નથી તો એ ગમે તેટલી સાધના કરે, ક્રિયાકાંડ કરે, ધર્મના અનુષ્ઠાનો કરે, શેના માટે કરે? એને નિજ પદનો તો લક્ષ જ નથી. તો અહીંથી શરૂ થયું તો સદગુરુનું મહાત્મ્ય ગાથા નંબર 9 થી, અને ગાથા નંબર 19 સુધીમાં એ ગાથા પૂરી થાય. સદગુરુના ઉપદેશનું મહાત્મ્ય, સદગુરુનું મહાત્મ્ય ક્યાં સુધી ગયો? પરમાર્થનો લક્ષ તો લીએ જ, પણ 19મી ગાથામાં શું કીધું? એ કેવળ જ્ઞાન પામ્યું. પરમાર્થનો લક્ષ 9મી ગાથામાં લીધો, પોતાનો મતાંત છોડીને, છોડી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને જો બરોબર વિચારણાથી સંધિ કરજો. 19મી ગાથામાં કીધું એને સદગુરુનો લક્ષ લીધો, એના ચરણે ગયો, પછી જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, એ જે સદગુરુ એને મળ્યા, જેની એને ઉપાસના કરી, એનાથી એ શું પામ્યો? આ નિજ પદનો લક્ષ પામ્યો તો એ કેવળ જ્ઞાન પામ્યો, અને ગુરુ રહ્યા છદ્મસ્થ. અને પછી આ કેવળ જ્ઞાન જે શિષ્ય છે એને ભગવાન તરીકે મૂકી દીધા, કે વિનય કરે છતાં પણ એ પોતાના ગુરુને વયા વચનો એના મનની અંદર છદ્મસ્થ. એટલે જેને કેવળ જ્ઞાન થયું નથી તે, જે કેવડી થયા નથી તે, એટલે ગુરુ હજુ છદ્મસ્થ છે, એને કેવળ જ્ઞાન થયું નથી, અને શિષ્યને કેવળ જ્ઞાન થયું છે. એટલી બધી મહત્વની સૂક્ષ્મ વાત વિચારણાથી જેટલી પકડાય એટલી પકડવી, ન પકડાય તો ગરબડ ક્યાંય કરવી નહીં, ખોટી પ્રવૃત્તિના ક્યાંય ન કરવી પછી કે અમારા સત્સંગમાં આમ ચાલતું. સાચો ગુરુ હંમેશા પોતાનો શિષ્ય ભગવાન થાય, પોતે છદ્મસ્થ રહી જાય એની પણ એને ચિંતા ન હોય, અને જ્યાં એ સદગુરુ તત્વનું તત્વ અધૂરું હોય એ ક્યાંય પોતાના શિષ્યને આગળ વધવા દે, તાકાત નથી શિષ્યનું, જો જરાક વધે એનું તો કટ કરી નાખે કે આ બહુ ડાયો થયો છે, રેવા દે, આને કાઢો, હવે આને રાખો. આટલું બધી સૂક્ષ્મતા કેટલી બતાવી છે કે જેમ શિષ્યની અંદર આ ભાવ છે એમ ગુરુની અંદર જો આવો ભાવ હોય અહંકારનો તો એ પણ ગુરુ સદગુરુ નથી. આ સદગુરુની છેલ્લી અવસ્થા છે કે પોતા થકી શિષ્ય કેવળ જ્ઞાન પામે છે, અને આવું ઉદાહરણ છે શાસ્ત્રમાં. એટલે આ લખ્યું છે મુનિશ્રી હતો કે આ કોઈ તથાકથિત વાર્તા નથી, આ કલ્પના નથી ભાઈ, આ બધું તમે એમ સમજો ગપોડ વાત છે. ગૌતમ સ્વામીએ જેટલાને દીક્ષા આપી બધાય કેવળ જ્ઞાન, અને ગૌતમ છદ્મસ્થ રહ્યા, પણ ગૌતમ જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થયા વિના બોધ આપે. કેટલી મહાનતા આપણા જૈન દર્શનની અંદર, આ વ્યક્તિ પૂજા છે જ નહીં, તત્વ પૂજા છે. જે ગુરુનું તત્વ સમજતા નથી ને ગુરુને વ્યક્તિ ગણીને જે આ પ્રકારનો વિનય ભાવ અને પોતાનું પ્રોપોર્શન, સેન્સ ઓફ પ્રોપોર્શન ગુમાવે છે, જેને કહી કે કોઈ એનામાં પ્રમાણભાન નથી, વિવેકનું જે પ્રમાણભાન હોવું જોઈએ એ પ્રમાણભાન નથી. એટલે અહીંયા કહ્યું છે કે ગુરુથી શિષ્ય કેવળ જ્ઞાન પામ્યો અને ગુરુ છદ્મસ્થ રહ્યા, આ વાત કઈ કોઈને માન્ય નથી. ગાથા 19મી આ બોલીએ આપણે અને કદાચ ક્યાંક કહીએ અને કોકને કીધું હોય તો કોઈ માને નહીં, પણ ગુરુ કૃપાળુ દેવે તો આ વાતને એટલી સ્પષ્ટ રીતે કીધી છે કે ઓલો કેવળ જ્ઞાન શેનાથી પામ્યો? ગુરુના ઉપદેશથી. એ જ ગુરુ જેની વાત થાય છે, જે સદગુરુ ઉપદેશથી ઉપકાર છે, જે સદગુરુ હજુ છદ્મસ્થ છે અને એના ઉપકારથી એ કેવળ જ્ઞાન પામે. અને આ સદગુરુ છે કે શિષ્યના દોષ પૂર્ણપણે કઢાવે અને પોતે હજી એનો ઉપાસક છે, છઠ્ઠા ગુણસ્થાનક ઉપર પોતે કૈવલ્ય દશાનો પૂર્ણ વિતરાગતાનો ઉપાસક છે, પોતે ઉપાસક છે ને પોતાને શરણે આવેલાની પોતાની પાસે જે આ ગત જ્ઞાન છે એનાથી ઓલો આગળ વધે તો એમાં એને કઈ વાંધો? વ્યવહાર જગતમાં આ જોવા નહીં મળે ક્યાંય.
સદગુરુ
રાજીપો છે, અત્યારે તો સદગુરુ રાજીપો ઉલટા અર્થમાં ખટવાય છે. બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ, ઘણી વિવેક રક્તિ દ્રષ્ટિ અને પ્રમાણ ભાન રાખીએ, સેન્સ ઓફ પ્રપોર્શન, તો જ વસ્તુ પકડાશે. 19મી ગાથા ઉપર ઘણી જગ્યાએ ચર્ચાઓ ઘણી ઘણી થઈ છે, સાંભળી છે. પંડિતો જુદી જુદી રીતે ભૂલવે છે, પરંતુ આ ગાથાને સમજવા જેટલી આપણી પાત્રતા છે. એટલી બધી ક્યારેક આત્મસિદ્ધિની અંદર આમ ચાલતા ચાલતા આ બધા આવા ચમત્કારો બધા જોવા મળે, તે સમયે જરા ઉભા રહેવું જોઈએ, વિચારવું જોઈએ, શાંતપણે વિચારવું જોઈએ, શું કહે છે કૃપાળુ દેવનો, કહેવાનો આશય શું છે, એ પકડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યારે આવા મુનિશ્રી જેવા અન્વયજી મહારાજ તો એક એવી પ્રકારના સિદ્ધ અવસ્થાવાળા પોતાના છે, એવા યોગ સિદ્ધ છે, ધ્યાન સિદ્ધ છે. તો આવા પુરુષો આપણને કંઈક જ્યારે પોતે એનું વિવરણ કરે ને ત્યારે કોઈની હાડી બાર એ ન રાખે એવી પાત્રતા જેનામાં આવે એ સમજીએ. એને નથી કરાવવું કે તમે બધા મારી પાસે આવો, એટલે વસ્તુ સ્થિતિને સમજાવી શકે કે કૃપાળુ દેવને આમ કેવું છે. અને એ સમજાવવા માટે કે છે આ ત્રણેય ગાથા ગહન અને ગંભીર છે, અને અલૌકિક સિદ્ધાંતો પરમ કૃપાળુ દેવે આ ગાથામાં પ્રગટ કરવામાં આવે. બરાબર સમજવામાં આવે તો લાભ થશે, અને બરાબર સમજવામાં નહીં આવે તો નુકસાન થશે. એ પોતાને તો થશે, બીજાને પણ કરાવશે કરાવશે. માટે સત્સંગમાં ચાલતી ચર્ચાઓને સમજવા પ્રયત્ન કરવો આપણી મર્યાદા છે, આપણે જાણીએ છીએ. આપણે કોઈ સર્વજ્ઞતા અહીંયા છે નહીં, આપણી મર્યાદા છે, પણ છતાં આપણા ભાવની શુદ્ધિ છે, આશય આપણો બિલકુલ ખરાબ નથી. એટલે આપણે કોઈ વ્યક્તિગત ઉદાહરણમાં જતા નથી, આપણે તત્વની વિચારણા કરી છે કે ગુરુ તત્વને ઓળખો, આ ગુરુ તત્વ છે, આ સદગુરુ તત્વ છે, એ વ્યક્તિ નથી. વ્યક્તિ હશે તો દ્રષ્ટિરાગ થશે, તત્વ હશે તો નહીં થાય. તત્વ હશે તો એનો શિષ્ય ભગવાન થશે, અને પોતે જે સ્થાને ઉભો જ સમજે કે મારા દોષ હજુ ગયા નથી, અથવા મારું પૂર્વકર્મ હજુ અંતરાય રૂપે ચાલુ છે. પણ આ શિષ્યને એવો હળું કર્મી હતો, એના કર્મો ઓછા હતા મારા કરતા, એને માર્ગ બતાવ્યો, એ માર્ગે એ પ્રભુ ભગવાન થઈ ગયો, અને હું હજી નથી થયો, કઈ વાંધો નહીં, મારા દોષ એનો નજર પોતાનો દોષ ઉપર છે. પણ શિષ્યની પણ મહત્તા બતાવી કે 20 અને 21 ગાથામાં, 20મી ગાથામાં, કે આવો શિષ્ય પણ જેને કેવળ જ્ઞાન થયું છે એ પણ વિનય કરે ભગવાન, જેનાથી થયું છે એનો એના આત્મતત્વનો એના ગુરુ તત્વનો ઉપકારી ક્યારે ભૂલે. જો ગુરુ તત્વ છે એનો ઉપકાર ન ભૂલે. આવો માર્ગ કોણે કીધો છે? મિત્રાગ પરમાત્માએ, ભાખ્યો શ્રી. જો આમાં પણ કૃપાળુ દેવ નથી, એની વ્યક્તિગત માન્યતા શ્રીમદ વડા આમ કહે છે એવું પણ નથી. આ શ્રીમદ કઈ પોતે કહેતા જ, એને તો જે પરમાત્માએ કહ્યું છે તેનું જ પુનર્કથન કરે છે. એટલે પછી લખ્યું કે મૂળ હેતુ એ માર્ગનો સમજે. હે ભાઈ, આત્મસિદ્ધિમાં વાંચનારને કહે છે, આત્મસિદ્ધિ જે ભણે છે એને કહે છે કે આ કોઈક સમસ્યા આ માર્ગની, આ હેતુ આનો છે ને જે વિનય માર્ગનો, એ સમજે કોઈ સુભાગ્ય. સુભાગ્ય એટલે જે જીવ સુલભ બોધિ છે. સુલભ બોધિ ક્યારે થાય? જો ચિત્તની અંદર આશય શુદ્ધ હોય, કોઈ મલિનતા ન હોય. આપણે સત્યને જ સમજવું છે, આપણે પરમાર્થને જ સમજવો છે, આપણને કોઈ વ્યક્તિ વિશેષનો આગ્રહ, અને કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે આપણને કોઈ અભાવ પણ, આગ્રહ નથી અને અભાવે નથી. પણ આપણે લક્ષણ જાણવું છે, એટલા માટે કે અમે મોક્ષના અભિલાષી છીએ, અમે લક્ષ્ય લીધો છે પરમાર્થનો, કૃપાળુ દેવ પાસેથી અમને પરમાર્થનો લક્ષ્ય પ્રાપ્ત થયો છે, અને અમારે પરમાર્થ પ્રાપ્ત કરવો છે. તો પરમાર્થની અંદર બાધારૂપ જે કઈ વાત આવતી હોય એ અમારે સમજવી જોઈએ, નહી તો ફરીથી એક ભવની અંદર ઊંધું થતા આખું ચક્કર અમારું ફરી જશે. આવો અવસર આવ્યો સમજવાનો, અને એ અવસરે ન સમજો તો પાછો ફરી ક્યારે આ દેહ વયો ગયો તો શું થશે. જે વેદના પ્રભુશ્રીને હતી એ વેદના અમને છે કે પ્રભુ સંકેત પ્રાપ્ત કર્યા વિના જો દેહ છૂટી જાય તો બધું નકામું ને અનંતનું પરિભ્રમણ પાછું. અને એકવાર માનવ દેહ ગયા પછી એ જીવ જે એકેન્દ્રિયમાં ને તિરંચમાં કે નીચે ચાલ્યો જાય છે કેટલા કાળ સુધી બહાર નીકળી શકતો નથી. 20 કોડાકોડી સાગરો પણ કીધો છે, ત્યાર પછી મનુષ્ય ભવનો એક આટો પાછો મળે છે, પણ ત્યાં સુધીમાં તો એ ક્યાંય ચાલ્યો જાય, અને જે ગતિમાં એને કોઈ પોતાનો વશ કંટ્રોલ કાંઈ નથી, વિવેક પણ નથી, અને ત્યાં કેવા કેવા પાપ કરશે કોને ખબર છે, અને કેવા બંધ કરશે એ પણ, કેવા પુણ્યથી આ મનુષ્ય દેહ મળી ગયો છે હજી પોતાને તો ખબર જ નથી કે પોતે શું કહેલું છે. એટલું વિચારે તો ઘણું છે કે આવી આ રાશિમાંથી તિરંચ રાશિમાંથી અથવા આવા એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીમાં તું પૂર્ણ પર્યાપ્તિ વાળો પંચેન્દ્રિય દેહ સંગની થયો કેવી રીતે? આ અનંત જીવોની હારે જ તું હતો, એ તો આવ્યો, પણ આ વ્યવહારમાંથી અહીંયા આવ્યો એની વાત. અવ્યવહારમાંથી તો જો અવ્યવહારમાં છો ત્યાં સુધી કઈ મનુષ્ય થવાની કોઈ વાત જ નથી, એ છોડી દેતો. પણ વ્યવહાર રાશિમાં આવ્યા પછી તું મનુષ્ય થયો, આ કેવી રીતે? કેટલો કાળ ગયો? એકેન્દ્રિયમાં જીવ જાય તો અનંત કાળે મારીએ, પછી પૃથ્વી કાય અપકાય વાવ કાય તેવું કઈ ગમે અનંત કાળ સુધીનો પાટો બાજે. એવા એવા નિમિત્ત એને ભટકાણા છે કે જેને કારણે એની શુદ્ધિ થતી ગઈ, અકામ નિર્જરા થતી ગઈ, અને એ સમતા ભાવ રાખતો ગયો. એમ કરતા 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 એકેન્દ્રિયમાંથી આ બધી લબ્ધિ પ્રાપ્તો પામતો પંચેન્દ્રિય સુધી પહોંચ્યો, સંગનીપણા સુધી પહોંચ્યો, પર્યાપ્તિ સુધી પહોંચ્યો. આજ મનુષ્ય થયો પણ ઇન્દ્રિયોની પર્યાપ્તિ ન હોય તો, પાંચ ઇન્દ્રિયોની ને મન એની પર્યાપ્તિ ન હોય અને મનુષ્ય તરીકે જન્મો તો સાહેબ આંધળો જ છે જન્મથી, બોબડો છે, મૂંગ બેરો છે, અને મગજનો ફરેલ છે. તો મનુષ્ય જન્મની પાંચ ઇન્દ્રિયો શું કામની તને? તો એના કરતા તો ઘોડો સારો, કૂતરો સારો, કે એની ઇન્દ્રિયો એને કામ આવે છે. આ પર્યાપ્તિ વિનાનો પંચેન્દ્રિય મનુષ્ય પણ બેકાર છે, પશુથી પણ બદતર છે. કોઈ દી ખ્યાલ આવ્યો કે એ પ્રભુ મારી પાંચે ઇન્દ્રિય સાબુત છે, આવું મારું સદભાગ્ય? એ તો જયારે કોઈ દુર્ભાગ્યને જોઈએ બિચારાને, કે જન્મજાત માનસિક વિકલાંગતા હોય, જન્મજાત બેરો હોય, જન્મજાત મૂંગો બોબડો હોય, કોઈ દી વિચાર થયો? પ્રત્યક્ષ જીવને જુઓ કે આ મનુષ્ય ગતિમાં આવ્યો છે, અને જુઓ બિચારો બોલી શકતો નથી, ચાલી શકતો નથી. એટલે આ જયારે આટલી સામાન્ય વાત કે પર્યાપ્તિ મને મળી છે, ઇન્દ્રિયો તો મળી છે પણ ઇન્દ્રિયોની પર્યાપ્તિ મને મળી છે, આ કેટલી મોટી વાત છે, કેટલી જબરજસ્ત વાત છે. તો આ ઇન્દ્રિયોની પર્યાપ્તિ, મારી લબ્ધિ, આ મારી ઉપલબ્ધિ, એ કેટલી જબરજસ્ત છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તોય અરે ભવ ચક્ર, આ તોય શબ્દ મૂકો શું કામ? કે જીવ તું આટલો બધો વિચાર કર અને પછી કે તોય તોય તું ન કરી શકો. આપણે કહીને કે તને બધી સગવડતા આપી, પૈસા આપ્યા, વ્યવસ્થા કરી આપી, ભલામણ કરી દીધી, આમ કર્યું, તોય તું પાછો આવ્યો. એમ કૃપાળુદેવ કહે છે કે તોય તું પાછું ભવચક્ર વધારીને જાય છે, અમે તને આટલું કહીએ છીએ. આખી યાત્રા આપણી શરૂ થઈ છે કૃપાળુદેવ પાસેથી, આપણને લક્ષ મળ્યો છે, ગુરુ તત્વની ઓળખાણ થઈ છે. હવે કોઈના પ્રત્યે આપણને પૂર્વગ્રહ નથી, કોઈના પ્રત્યે અભાવ પણ નથી, અને કોઈનો પ્રભાવ પણ નથી. એટલી સરસ વાત મૂકી છે કે એથી મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય પણ, અને સાથે એને આવા અસદગુરુઓ જો હોય આટલી જ વિંતરાગ માર્ગનો લાભ લઈ લેજો કે ઓલા પાસે સેવા કરાવે પણ એને આગળ વધવા દે નહીં. તો કે છે અસદગુરુ એ વિનયનો લાભ લેજો, પોતે સદગુરુ ન હોય છતાં પોતાને સદગુરુપણામાં સ્થાપે અને શિષ્યની પાસે બધા લાભ વયા વચના લીધા જ કરે. તો કે છે એ તો કેવું કર્મ બાંધે? મહામોહનીય. મોહનીય કર્મ તો ભયંકર છે જ. મોહનીય કર્મ તો કીધું છે, ભયંકર વિચારવા જેવું છે. અને જ્ઞાની ધ્યાની તપસ્વી બધાને પચાડાય, પણ અહીંયા શબ્દ કૃપાળુ દેવે એક શબ્દ મૂક્યો જે બીજે મળતો નથી, મહામોહનીય. ક્યાંક મોહનીય ના સ્વરૂપ મળે, જ્ઞાનાવરણીય શું, દર્શનાવરણીય શું, અંતરાય શું, મોહનીય શું, વેદનીય શું, નામ શું, આયુષ્ય શું, ગોત્ર શું, બધા મળે, એના બધા ભાંગા મળે, મહામોહનીય શું? કોણ બાંધે? તો આ સદગુરુ સિવાય કોઈ મહામોહનીય ન બાંધી શકે. આ અનંતાનુબંધી, અનંતાનુબંધી સંસાર એનો થાય, અને ધર્મના માર્ગ સિવાય એનો થાય. સંસારી મોહનીય બાંધે, મહામોહનીય ન બાંધે. કેમ કે એ ક્યાં પોતાને સદગુરુ પણ સ્થાપિત કરવા માંગે છે, અને એને ક્યાં કોઈને માર્ગ પ્રકાશ પલટાવીને કરવું કે કોઈને રોકવો છે, કઈ નથી. કેટલી જબરજસ્ત સૂક્ષ્મ વાત છે ત્રણ ગાથામાં. જેટલા આપણાથી ઉઘાડ થાય એટલી આપણે વાત કરીશું, પણ વિનંતી એટલી જ કે આપણે સત્સંગની અંદર વાત કરીએ ત્યારે ખૂબ શુભ હેતુપૂર્વક થશે. આપણે એને સમજવા પ્રયત્ન કરવો આપણી કક્ષા પ્રમાણે. ન સમજાય તો વાતને અહીંયા જ રાખી, જેથી આપણી યોગ્યતા પ્રાપ્ત થાય. અને કદાચ આપણી પણ વાત ખોટી હોય તો જેથી એ આપણને પણ સમજાશે કે આ વાત આપણે કરી હતી એ બરોબર, ત્યારે આપણે પણ પરમાત્મા પાસે પ્રાયશ્ચિત લઈ શકીએ એવી આપણી પણ બુદ્ધિ શુદ્ધિ સાથે નિરીએ એવી આપણી માગણી છે. વિશેષ અવસર
દેનારા.